તારીખ 24/10/1982, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 88 અને 89 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 11.
શરીરની અનિવાર્ય જરૂરિયાત છે આહાર વગેરે. માણસ ઘર છોડીને, ગામ છોડીને પરગામ જાય છે, તો પણ ઓછામાં ઓછી એટલી વ્યવસ્થા વિચારે છે, સાથે લઈને જાય કે ગમે ત્યાં, પણ આહારના ટાઈમે એ વખતે ક્યાં એની વ્યવસ્થા છે એનો વિચાર કરવામાં આવે છે અને એ વ્યવસ્થિત કરવામાં આવે છે. કેમ કે એના વિના ચાલશે નહીં એવો નિર્ણય પડ્યો છે, એ નિશ્ચય અનુસાર અવશ્ય એ ભોજનની વ્યવસ્થા કરે કરે ને. બે માટે પણ આટલું તો વિચારી લઈએ છીએ. એક જગ્યાએ શ્રીમદજી લખે છે કે જે દેહ પણ પ્રાય જીવને અશાતાનો હેતુ છે, ઘણા નજીકના સંબંધમાં અને સંયોગમાં રહેલો એવો જે દેહ, એ પણ જીવને જો પ્રાય અશાતાનો જ હેતુ છે, તો દેહથી બીજા જુદા એવા જે અન્ય પદાર્થો, એ જીવને સુખનું કારણ થશે એમ વિચાર કરવામાં વિચારવાને થોડુંક અટકવું જોઈએ.
બરોબર
શૈલી તો એમની એવી હતી કે વિચારવાન જીવ હોય તો એને ખચિત કંઈક વિચાર કરવો જોઈએ કે હું કંઈક ભૂલ કરું છું. બહુ સુંદર શૈલી છે. એ વખતે કઈ વિચાર આવતો નથી નંબર જોવાનો, વાંચીએ ત્યારે કઈ નંબર જોવાનો વિચાર આવતો નથી, આ નંબર માં આમ લીધું છે, અહીંયા થોડો ભાવ યાદ હોય એટલે ખ્યાલ આવે છે. બુક છે 27-28 વર્ષમાં છે. આ બોલ નથી એમાં એમ છે કે દેહ પણ જો જીવને અશાતાનું કારણ છે, તો સ્ત્રી પુત્ર આદિ અને પૈસો વૈભવ આદિ એમાંથી સુખ મળશે એ વાત તો વિચારવાન જીવને માટે એને અચકાવવું પડે એવી છે. કેમ કે અહીંયા આટલો નજીક દે છે એ પણ એને દુઃખનું જ નિમિત્ત થાય છે મુખ્યપણે, તો બીજા પૂતગળો અને બીજા પદાર્થો એને સુખનું કારણ થશે એ ડાયા માણસે કેમ માનવું સ્વીકારવું જોઈએ, એ વિશે એક વાત છે. અહીંયા તો કહે છે કે ભોજનની વ્યવસ્થા ઓછામાં ઓછી કોઈ પણ જીવ કરે છે ઘર બદલે છે, ક્ષેત્ર બદલે છે, ગામ બદલે છે ત્યારે પણ, તો બીજા ભાવમાં જવા માટે કાંઈ ભાતું હોય કે નહીં? આ ક્ષેત્રે તું કાયમ રહેવાનો છો એ વાત તો કોઈ રીતે સિદ્ધ થઈ શકે એવું નથી. જીવ માને કે હું કાયમ રહેવાનો છું ને એમ સમજીને પ્રવૃત્તિ કરે તો પણ એ રહી શકવાનો તો નથી જ. મર્યાદિત કાળ છે અહીંયા, અને એ સ્પષ્ટપણે જોવામાં આવે છે. જેમ જેમ સમય જાય છે શરીરના પુદગળો બદલાતા જાય છે. આથી 15 વર્ષ પહેલા જે શરીર, 20 વર્ષ પહેલા જે શરીરની સ્થિતિ હોય એ અત્યારે જોવામાં આવતી નથી. છે કે નહીં ચોખ્ખી વાત? એટલે જવાનું છે એ વાત નક્કી છે, આ દેહને છોડવાનો છે એ વાત નક્કી છે. ભલે એને ગમે તેટલું મમત્વ હોય તો પણ દેહ ત્યાગનો સમય નિશ્ચિત છે અને તે કાળે નિશ્ચિતપણે દેહનો યોગ છે. આ ક્ષેત્ર છોડીને બીજા ક્ષેત્રે નિશ્ચિતપણે એને જવાનું છે. ભલે એને ગમે તેટલું ગમતું હોય, ગોઠતું હોય, રૂચતું હોય કે અહીંયા જ રહેવું છે અને ક્યાંય અહીંથી આગું પાછું થવું નથી, તો પણ નિયમથી એને બીજા ક્ષેત્રે જ જવાનું છે. અને કયા અજાણ્યા ક્ષેત્રે જવાનું છે એની એને ખબર નથી. બીજો ટુકડો છે, બીજો મોટો પેરેગ્રાફ છે ને, જુદો ટુકડો છે. અહીંયા તો ભાતું લઈને જાય છે કે ત્યાં તો ખબર છે ફલાણે ગામ જવું છે, ત્યાં આટલી વ્યવસ્થા હશે કે નહીં હોય, કે સાથે લેવું કે ત્યાં વ્યવસ્થા કરવી, બધું થઈ શકે છે. અહીં તો તદ્દન અજાણ્યા ક્ષેત્રે જવું છે, તો પણ જીવ વર્તમાન લાભ અને વર્તમાન મોહ, વર્તમાન ઠીકપણું, ઇષ્ટપણું, ગમવાપણું એ વૃત્તિ આડે એટલી ટૂંકી દ્રષ્ટિમાં એ રમે છે કે એને એક ભાવ પછી આના પછીના ભાવ પછી મારી શું વ્યવસ્થા, એટલી પણ એની દીર્ઘ દ્રષ્ટિ કામ કરતી નથી. ટૂંકી દ્રષ્ટિનો જીવ કોઈ દીર્ઘ દ્રષ્ટિનો વિચાર કરતો નથી કે હવે પછી શું, અને વ્યવસ્થા મારી શું, મારી અવસ્થા શું ને મારી વ્યવસ્થા શું, એનો કોઈ વિચાર કરતો નથી. એને કહે છે કે ભાઈ, શ્રદ્ધા જ્ઞાનનું ભાતું સાથે લઈને જવું જોઈએ. આત્માની શ્રદ્ધા અને આત્માનું જ્ઞાન ઓછામાં ઓછું એને પ્રાપ્ત કરવું જોઈએ. આત્મશ્રદ્ધા અને આત્મજ્ઞાન સાથે હશે તો તને ક્યાંય દુઃખ નથી, ક્યાંય આપત્તિ નથી, ક્યાંય વિપત્તિ નથી, ક્યાંય તકલીફ નથી. ભલે ગમે તે ક્ષેત્રે જવાનું હોય તો પણ કોઈ ક્ષેત્રમાં તને કોઈ બાધા આવશે. જેણે અવ્યાબાધ એવું આત્મ સ્વરૂપ શ્રદ્ધાનમાં લીધું, જ્ઞાનમાં ઝીલ્યું, એને ક્યાંય બાધા છે વર્તમાનમાં કે ભવિષ્યમાં એ પ્રશ્ન રહેતો નથી. ગુરુદેવશ્રી દ્રષ્ટાંત આપતા હતા કે એકલી સોય ખોવાઈ જાય તો જડે નહીં, પણ દોરો પરોવેલો હોય તો તરત મળી જાય છે. ચકલી ઉપાડીને માળામાં લઈ ગઈ હોય તો પણ એને દોરો ટીંગાતો દેખાય, એમાંય વળી રંગીન દોરો પરોવીને રાખ્યો હોય કે આ લાલ દોરો ટીંગાય ત્યાં ફોઈ લઈ ગઈ છે, તરત મળે છે. એમાં શ્રદ્ધા જ્ઞાન છે એ સોયમાં દોરો છે. એ જો દોરો પુરવાઈ ગયો છે સોયમાં, તો તારો આત્મા ક્યાંય ખોવાશે એમ કેમ? શ્રદ્ધા જ્ઞાન નું ભાતું સાથે લઈને જવું જોઈએ. એક આત્માની મૂડીને એક વૈભવ છે આત્મજ્ઞાન અને આત્મશ્રદ્ધાન, એના બહુ ઊંડા મૂળ છે. કેમ કે અપૂર્વ રસે પ્રગટે છે ને, જે આત્મશ્રદ્ધાન પ્રગટે છે એ આત્માના અપૂર્વ રસમાં આવતા પ્રગટ થાય છે.
બરોબર.
એટલે એના મૂળ એટલા ઊંડા જાય છે કે સાદી અનંતકાળ પર્યંત પરિણામમાંથી એ પરિસ્થિતિ ખસતી નથી, મળતી નથી. એટલું શ્રદ્ધા જ્ઞાનનું ભાતું તો સાથે લઈને જવું જોઈએ. ભલે તું સર્વસંગ પરિત્યાગ કરીને મુનિ મહામુનિની દશામાં ન આવી શકે, તો પણ જે સ્થિતિમાં છું ચાર ગતિમાં, તેની કોઈ સ્થિતિમાં શ્રદ્ધા જ્ઞાન તો થઈ શકે છે. ચાહે તેટલી અનુકૂળતા હો પ્રતિકૂળતા હો, શ્રદ્ધા જ્ઞાન તો બરાબર થઈ શકે છે. બાયડી સામે જોવે તો પાપ, છોકરા સામે જોવે તો પાપ, પૈસા સામે જોવે તો પણ પાપ. મારા પણ જોવે છે ને, એને ઠીક લાગે છે. આ બધા સ્થાન છે ત્યાં એને ઠીક લાગે છે. અને એ સિવાય જેટલા પર સામે જોવે તે બધું પાપ, પાપ ને પાપ છે. એક શુદ્ધાત્માને છોડીને, પોતાના પરમાત્મ સ્વરૂપને છોડીને બીજા કોઈની સામે જોવે છે એ પાપ છે એમ કે છે. આત્માને અહિતકર છે, દુઃખકર છે, તેથી એને પાપ કહેવામાં આવે છે. એમાં મરણ ટાણે જોવે પાછો. હાલું જવું હોય, થોડી મિનિટો હોય કે થોડા કલાક હોય, એમાં એમ જોવે કે ભાઈ બોલાવો દીકરાને, દીકરાના દીકરાને, એનું મોઢું જોઈ લો ને. ગાન પણ થાય છે માણસ, બહારગામ હોય તો એને બોલાવી લો ને. હવે તું ઘાસ અહીંથી તો ત્યાં તારી શું વ્યવસ્થા છે એનો તો વિચાર કરતો નથી. આપણા મુમુક્ષુ ને બહુ સારી વાત હતી. મરણ ટાણે પોતાનું ચિંતન, આત્મચિંતન કરતા હતા. કોઈ કહ્યું નામ થામ તો ભૂલી જાય ને, કઈ વાત સાંભળી તમારા. કોઈ એમ કહ્યું તમારા દીકરાને, ત્યાં દીકરો હમણાં જ આવ્યો છે, મોઢું જોવું હોય તો લઈ આવીએ. તો એ કાંઈ હવે વાત કરશો
નહીં.
મારે શું છે હવે, કોનો દીકરો ને કોનો દીકરાનો દીકરો? હું તો જાઉં છું હવે, આ ક્ષેત્ર છોડું છું, મારે કોઈનું કામ છે. સમજણ થોડીક હોય તો પણ બીજા છેલ્લે પરિણામ બગાડે નહીં. એને તો સમજણ ને તો વિવેક કહ્યો છે. એટલા માટે કહે છે કે મરતી વખતે સ્ત્રી સામે જોવે, છોકરા સામે જોવે, કુટુંબ પરિવાર ને પૈસા સામે જોવે, દુકાનનું શું થશે ને ઉઘરાણીનું શું થશે. આ માલનું શું થશે ને મહેતાનું શું થશે, પણ તારું શું થશે એ વાત રહી જાય છે. કહે છે કે એ બધું પાપ છે. અરે ક્યાં એને જવું છે એમ એનો વિચાર કરતો નથી. ક્યાં જવું છે એનો વિચાર સુદ્ધા કરતો નથી. રાગ ને હું એક છું, એવું મિથ્યાત્વનું ભાતું લઈને જવું છે? આ પ્રશ્ન કરે છે, કે છે કે આ બધા પરિણામમાં તને રાગની ઉત્પત્તિ થાય છે, અને એવા રાગ વાળો હું એમ એક પણ તને વેડાય છે, અનુભવાય છે, એ મિથ્યાપણું છે. તું તો જ્ઞાનાનંદમય શુદ્ધ ચૈતન્ય છો, એના બદલે હું રાગ વાળો છું એમ મિથ્યાભાસમાં મિથ્યાપણાને મિથ્યાત્વ ભાવને લઈને તારે જવું છે, એ ભાતું લઈને જવું છે. આમાં શું છે કે જીવ જીવા સંસ્કાર લઈને જાય છે એને એનું ભાતું કહેવામાં આવેલું છે. ગુરુદેવ શ્રીએ સ્વાધ્યાયનો વ્યવહાર પણ ગોઠવ્યો, એની પાછળ હેતુ આ છે. કહેતા કે રોજ બે ચાર કલાક તો સ્વાધ્યાય કરવો જોઈએ. એનો અર્થ શું છે કે જે સ્વાધ્યાયમાં રાગ ને શરીરથી ભિન્ન એવો શુદ્ધ ચૈતન આત્મા છે, એ પરમાત્મ પદનું અવલંબન લેવા યોગ્ય છે, અને બીજું તમામ સમસ્ત અવલંબન છોડવા યોગ્ય છે, એ વિષય ચાલે છે. વારંવાર એને રૂચિથી અવલોકતા, રૂચિથી વિચારતા, એના સંસ્કાર પડે તો પણ એ ભાતું છે, એના વિચારને પણ અતિક્રમીને નિર્વિકલ્પ નિર્વિચાર દશામાં આવે તો શ્રદ્ધા જ્ઞાનનું ભાતું છે, અને એમાં તો એને પૂર્ણ સિદ્ધ સિદ્ધ દશાની સિદ્ધિ અનિવાર્યપણે પ્રાપ્ત થાય છે અલ્પકાળમાં. પણ સંસ્કાર લઈને જાય તો પણ એને બીજા ભાવમાં એ ભાતા તરીકે કામમાં આવે છે. એક તો ખાસ વિશેષ એટલા માટે કહેતા કે આવા આ મનુષ્ય ભાવમાં પણ તું જાગ્રત થઈને નહીં રહે, અને જાગ્રત થઈને તારું સ્વકાર્ય નહીં કર, પછી ક્યાં તું બીજે કામ કરીશ? પછી તો અંધારી કોટડી અથવા ખીણમાં, ઊંડી ખીણમાં એટલે જઈશ કે ક્યાંય તારો પત્તો લાગશે નહીં, એવી પરિસ્થિતિ છે. પણ શુભ ભાવ કર્યા હશે તો દેવગુરુ શાસ્ત્ર તો મળશે ને, માટે આપણે શુભ ભાવ તો કરો દેવગુરુ શાસ્ત્રને આશરે. એ છે કે ભાઈ, એ પ્રકારના તું શુભ ભાવને ચાહે છો અને માગે છો, તને માગતા આવડતું નથી. એ ઘણા વખત પહેલા દૃષ્ટાંત લીધો હતો કે કોઈ ચક્રવર્તી એમ કહે કોઈ ભિખારીને કે તું અત્યારે માગ તો આ ક્ષણે તને ચક્રવર્તી બનાવું, મારા રાજના સિંહાસન ઉપર તને બેસાડું. ઓલાને માગતા ન આવ્યું તો કે મારે ઝૂંપડી છે એમાં થોડાક નળિયા ફૂટી ગયા છે, અને ચૂવો થાય છે તો થોડાક નળિયા ખરાબી ગયો ને ક્યાં ઠીક
બરાબર
માયગા માયગા ને ધૂળ માટીના નળિયા માયગા. એમ જે વિતરાગ દેવગુરુ શાસ્ત્ર છે, આખું પરમાત્મ પદનું અનુસંધાન કરાવે છે, એવા વિતરાગ દેવગુરુ શાસ્ત્ર પાસે તું કુંડની ધૂળ માગે છો? તને માગતા આવડતું
એમ કે
કહે છે કે ભાઈ, તારે ક્યાં જવું છે? રાગ ને હું એક છું એવું મિથ્યાત્વનું ભાતું લઈને તું શું તારે જવું છે અહીંથી? કહે છે કે રાગ થી ભિન્ન જ્ઞાનાનંદ સ્વરૂપ હું છું એવું ભાતું સાથે લઈને જાય તો આગળ વધવામાં એને કામમાં આવે. એક વાક્યમાં બેડો પાર થાય એવી વાત છે. શું કહે છે કે રાગથી ભિન્ન જ્ઞાનાનંદ સ્વરૂપ હું છું, બસ આટલી વાત છે. રાગાદી અને દેહાદી વિનાની ચીજ હું જ્ઞાનાનંદ સ્વરૂપે અત્યારે મોજૂદ છું, અહીંયા છું એમ પોતાનું અવલોકન કરે, એના સંસ્કાર અંદરમાં આવે પર્યાયમાં, તો એ ભાતનું સાથે લઈને જાય તો એને આગળ વધવામાં, વિકાસ થવામાં એને કામમાં આવશે, આત્મદશા પ્રગટ થવામાં એને કારણ થશે એમ કહે છે. એ કરવા જેવું છે. તમામ પ્રકારના કહેવાતા આવશ્યક અને જરૂરિયાતવાળા કાર્યો એના કરતા વધુમાં વધુ મહત્વ અને મુખ્યપણું આપવા જેવું આ એક કાર્ય છે. કહે છે કે રાગથી ભિન્ન જ્ઞાનાનંદ સ્વરૂપ હું છું, એવું ભાતું સાથે લઈને જાય એવા સ્વરૂપના સંસ્કાર રૂચિના બળથી ગ્રહણ કરે તો એ સંસ્કાર એને વર્તમાન ભાવમાં અથવા બીજા ભાવમાં, વર્તમાન ભાવમાં પણ સંસ્કાર નું કાર્ય થાય છે. પ્રત્યક્ષ જ્ઞાની નો યોગ ન રહે, વિયોગ થઈ જાય તો પણ એને જે રૂચિથી આત્મ સ્વરૂપને સાંભળ્યું છે, આત્મભાવોને રૂચિથી ભાવ્યા છે સાંભળતી વખતે, એ અનુપસ્થિતિના કાળમાં પણ એને કામમાં આવે છે, એ પૂર્વ સંસ્કાર ગણવામાં આવે છે. એવું ભાતું સાથે લઈને જાય તો આગળ વધવામાં એને કામ આવશે. અંદરમાં અસંખ્ય પ્રદેશમાં ઊંડે ઊંડે તળિયે ધ્રુવમાં પર્યાયને લઈ જવાની છે, એ ધીરાના વીરાના કામ છે. કે ભાવાય ભાષા છે કે અંદરમાં અસંખ્ય પ્રદેશમાં આ ધ્યાનનો વિષય છે ને, અસંખ્ય પ્રદેશ છે એ ક્ષેત્ર અપેક્ષાએ ધ્યાનનો વિષય છે. જેટલું દેહ પ્રમાણ ચૈતન્યનું ક્ષેત્ર છે, એ ચૈતન્યના ક્ષેત્રમાં ઉપયોગને અંતર્મુખ કરીને ઊંડે ઊંડે વેદનમાં ઊંડે ઉતરીને જે ત્રિકાળ ધ્રુવ સ્વભાવ છે, અનંત અનંત સામર્થવંત છે, કેવળ જ્ઞાનાદિ અનંત ચતુષ્ટય મંડિત છે, એવા ધ્રુવ સ્વભાવમાં પર્યાયને લઈ જવાની છે. સર્વ જગ્યાએથી નિવૃત્ત થઈને ઊંડે અંદરમાં ઉતરવામાં, અસંખ્ય પ્રદેશમાં વ્યાપ વ્યાપકપણે જે પ્રદેશે પ્રદેશે અનંતી શક્તિ ભરી છે, ત્યાં પર્યાય ઊંડે 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 તળિયે જાય એ કાર્ય કરવાનું છે. કેટલી ધીરજથી એ કાર્ય થાય છે અને કેટલા પુરુષાર્થથી કાર્ય થાય છે એ વિચારવા યોગ્ય છે એમ કે છે. એવું એ કામ છે. ધીરો એટલે ક્યાંય આડે અવડે જાય નહીં, જે પર્યાય ઊંડે 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 તળિયે જાય છે અંદરમાં એ ક્યાંય આડે ન જાય, ત્યારે જાય ને અંદરમાં, બે જગ્યાએ તો જઈ શકે એવું નથી. એવું અંદરમાં અંદરમાં અને અસંખ્ય પ્રદેશમાં એમ બે લીધું છે. અંદરમાં અંતર્મુખ થઈને અસંખ્ય પ્રદેશમાં ઊંડે ઊંડે તળિયે એમ લીધું છે. એ ઉનાળ છે એનું, ભાવનું આ ઉનાળ છે. ક્ષેત્ર અપેક્ષાએ આટલું જ ક્ષેત્ર છે, બહુ મર્યાદિત ક્ષેત્ર છે, પણ ભાવનું એ ઉનાળ છે. માણસ નથી કહેતા બહુ વેદન થાય ત્યારે કે જીવ ઊંડો ઉતરી જાય છે. ઊંડો ઉતરી જાય છે એટલે શું કે ક્યાંય એનો ઉપયોગ ન લાગે, એક વેદનમાં ને વેદનમાં એટલો એકાગ્ર થાય વેદનામાં કે એ સિવાય એને ક્યાંય ઉપયોગ લાગી શકે નહીં. એમાં અહીંયા સ્વરૂપના સુખમાં અને જ્ઞાનના વેદનમાં, સ્વરૂપના સુખના અને જ્ઞાનના વેદનમાં ઊંડે ઊંડે તળિયે ધ્રોમાં પર્યાયને લઈ જવાની છે, લઈ જવાની છે એમ કહેવાય છે. પણ જે ધ્રુવમાં અનંત મહાત્મ છે, અનંત મહિમાવંત જે ધ્રુવ છે, એનો મહિમા આવતા પર્યાય એના ઊંડાણમાં ચાલી જાય છે, સહજપણે ચાલી જાય છે, ત્યારે એને ભગવાનનો ભેટો થયો, સાક્ષાત્કાર થયો એમ કહેવામાં આવે છે. પછી એ વિષયને ન સમજાય, પછી બહારના ભગવાનને કલ્પીને બહારના સાક્ષાત્કારની વાતોમાં આવ્યા. જેમ ભાષાનો અપભ્રંશ થાય છે, એમ અધ્યાત્મના વિષયના એ બધા અપભ્રંશો છે. વસ્તુતાએ ભગવાન તો જે સિદ્ધ થાય છે એ તો બધા મુક્તિધામમાં રહે છે, મુક્તિધામમાં એ સ્થિર રહે છે. એમને આવાગમન હોય છે એ પ્રશ્ન હતો. મુક્તાત્માઓને જન્મ મરણ હોતા નથી, અને જન્મ મરણ થાય ને મુક્તાત્માઓ હોય, બે વાતનું કાંઈ પરસ્પર મેળ ખાતો. આજે મતાંતરો થયા ને, એ મૂળ આવી ભાષામાંથી સમજણ ફેર થઈ, એમાંથી મતાંતર થાય. અત્યારે આપણે નથી કહેતા ભાઈ આપણે ત્યાં મતાંતર છે, તમે આમ સમજો છો ને અમે આમ સમજો, એ સમજણ ફેરમાંથી જ મતાંતર થાય છે, એને જ મતાંતર કહે છે. પછી જ્યારે એ સ્થૂળ રૂપ એનું થાય છે, સ્થૂળતા એમાં ઘણી આવે છે, ત્યારે સામાન્ય બુદ્ધિનો પણ અભાવ થાય એવા પ્રકારોમાં ને એવા પ્રસંગોમાં પણ જીવ શ્રદ્ધા ધરાવતો થઈ જાય છે, ગૌણ કરીને એને, કે એનો એનો એ વિચાર જ ન કરે. પછી તો શું છે કે પુણ્યનો યોગ હોય ને અનેક જીવો અનુસરતા થાય એના પુણ્યના યોગે, મત ચલાવનારના પુણ્યના યોગે ઘણા હીણા પરિણામ વાળા જીવો, હીન યોગ્યતા વાળા જીવો એને અનુસરતા થાય, એટલે પછી એનું ટોળું થાય છે. એ ટોળાનું નામ સંપ્રદાય કહેવામાં આવે છે. સંપ્રદાય એ ટોળા વાચક નામ છે. શું? જેમ ધણ, ગાયોનું ધણ, ધણ એ ટોળા વાચક નામ છે. સભા, અનેક માણસો જેમાં હોય એ ટોળા વાચક નામ છે. આ સંપ્રદાય છે એ ટોળા વાચક નામ છે. જેનું ટોળું થાય એને સંપ્રદાય. ધર્મની ધર્મની નિમિત્તે, ધર્મના નિમિત્તે, માનેલા ધર્મના નિમિત્તે ટોળું થાય એને સંપ્રદાય કહેવામાં આવે છે. એ બધા એમાંથી થયેલા છે. અહીંયા કહે છે, નહીતર એટલો વિચાર નથી આવતો કે ભાઈ મોઈપુરથી આપણે ભગવાનને સંસારી ન માનીએ અને મુક્તાત્મા તરીકે માનીએ, અને બીજી કુરથી એને જન્મ મરણ માનીએ, એ વાતને મેળ કેવી રીતે છે? તો સામાન્ય બુદ્ધિમાં પણ ઉતરે એવો વિષય નથી. કહે છે કે આવું જે અંતર્મુખ જવું અને ધ્રુવના તળિયે જઈને બેસવું, એ ઘણી ધીરજનો વિષય છે. ઉપયોગમાં ઘણી ધૈર્યતા આવે છે, શાંતતા આવે છે, અને એ ધીરજને સમસ્ત પ્રકારની ચંચળતા ઘટે છે, ત્યારે નિશ્ચંચળ એવો શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય છે. ચંચળતા રહિત એવો એકાગ્રપણાનો સ્થિર ઉપયોગ જે પ્રગટ થાય છે એને ધીરાનું કામ છે એમ કહેવામાં આવે છે. અને તે કાળે સ્વરૂપને અવલંબવાનો પુરુષાર્થનો વેગ ફાટમ ફાટ હોય છે એને વીરાનું કામ કહેવામાં આવે છે. જેમ કોઈ રણમાં લડનાર વીર પુરુષ હોય છે એના શૌર્યને વીરતા તરીકે બિરદાવવાનું જે બળ છે ને જોર છે, કે જે જોરને આખી દુનિયાને ફગાવે છે, કેટલું જોર છે કે આખી દુનિયાને એ ઉડાવે છે, એવા એ વીરના કામ છે. જે શુભાશુભ રાગમાં અને શુભાશુભ વિષયમાં હારી જાય છે, રાગ પાસે જે હારી જાય છે, શુભ રાગમાં રોકાઈ જાય છે, એને તો વરાકા નપુસક કહેવામાં આવે છે, વીર નથી એમ કહેવામાં આવે છે. એવા ધીરના અને વીરનું એ કામ છે. અનિત્યતા પૂર્વક એ વાત કરે છે, ભાઈ અહીંયાની સ્થિતિ તારી અનિત્ય છે, કોઈ નિત્ય સ્વરૂપ તારું જે છે અનાદિ અનંત શાશ્વત નિત્ય સ્વરૂપ છે, ત્યાં જઈને વસ અને ત્યાં વસવાના સંસ્કાર છે એની રૂચિમાં તું ગ્રહણ કર તો તારું શાશ્વત હિત થશે, કાયમી હિત થશે. અને એ કાય આ રીતે થાય છે, અંતર્મુખ થઈને ધીરજથી અને આત્મિક સુરવીરતાથી એ કાય થાય છે. નેવું છે એકાણું પ્રશ્ન કર્યો છે કે જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે તો પોતે પોતાને કેમ નથી જાણતો? જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે, વળી તમે એમ કહેશો કે આત્મા પોતાને જાણે એવો જ એનો મૂળ સ્વભાવ છે, પોતાને અવલંબીને પોતાને જાણે એવો એનો મૂળ સ્વભાવ છે, અને પરને જાણે તો પણ પરને અવલંબ્યા વિના જાણી લે એવો એનો સ્વભાવ છે. સપર પ્રકાશક સ્વભાવ કયો? પરને અવલંબ્યા વિના પરને જાણી લે એવો એનો સ્વભાવ છે. જો આવો એનો જાણવાનો સ્વભાવ છે કે જે સ્વાવલંબનમાં રહીને સ્વને જાણે, તો આ કેમ નથી જાણતો? આમ કેમ એ જાણતો નથી? આવો તો એનો સ્વભાવ છે એમ કહો છો? ઉત્તર કે એનો સ્વભાવ પોતાને જાણવાનો છે, પોતે પોતાને જાણે તે તેનો સ્વભાવ છે, પણ અજ્ઞાનીની દ્રષ્ટિ પર ઉપર છે એટલે પોતે જણાતો નથી. એની દ્રષ્ટિ પર ઉપર છે અથવા એણે પરને સ્વપણે સ્વીકાર્યું છે, રાગને પોતા સ્વરૂપે સ્વીકાર્યો છે અને રાગના વિષયમાં પણ એટલું પોતાપણું કર્યું છે કે એને એમાં ફેરફાર થાય ત્યારે આત્મામાં ફેરફાર થયો એવી અસર થઈ જાય છે. કહે છે કે એનો સ્વભાવ તો પોતાને જાણવાનો છે, આત્માનો સ્વભાવ જ્ઞાનનો સ્વભાવ તો પોતે પોતાને જાણવાનો છે, પણ અજ્ઞાનીની દ્રષ્ટિ પર ઉપર છે, પોતાને પોતે પોતાને જાણવાનો એનો સ્વભાવ છે એવું પણ એણે જાણ્યું નથી, માન્યું નથી, સ્વીકાર્યું નથી. આમ છે, એક તો એને પોતાના સ્વરૂપથી અજાણપણું છે કે મારું જ્ઞાન પોતે પોતાને જાણે એવું મારું જ્ઞાન સ્વભાવ સ્વરૂપ છે, એવા સ્વભાવે એવા સ્વરૂપે જ મારું જ્ઞાન છે, એ વાત એણે જાણી નથી અને સ્વીકારી નથી, કોઈ એમ કહે કે ભલે દુનિયાના લોકોએ ન જાણ્યું હોય પણ અમે તો આ દેવ ગુરુ જ્ઞાનીથી આ વાત જાણી છે ને, પણ તોય કેમ અમારો આત્મા અમારું જ્ઞાન અમારા આત્માને જાણતું નથી. ઠીક,
બરોબર.
એનો આ ઉત્તર છે કે પરમા ક્યાંક ક્યાંક અધિકતા પડી છે. આમ છે, જો તું એમ કહે કે જ્ઞાન આત્માને જાણે છે એવો એનો સ્વભાવ છે, તો જે જીવ સ્વભાવથી જ્ઞાનને જાણે એને આત્માનો સ્વભાવ જણાય. જે જીવ સ્વભાવથી જ્ઞાનને જાણે તેને આત્માનો સ્વભાવ જણાય છે, અને જેને આત્માનો સ્વભાવ જણાય છે એને આત્માની અધિકતા આવે છે.
બરાબર.
અને તેથી વધુ અધિક એને જગતમાં કોઈ દ્રવ્ય કે કોઈ ભાવ રહેતો
નથી.
અનાદિની આ જીવને પર પદાર્થમાં અધિકાર રહી છે. શું કારણ છે એમ પૂછવામાં આવે તો કારણ એ છે કે એણે આત્માને જાણ્યો નથી. અનંત મહિમાવંત એવો જે આત્મા એને જાણ્યો નથી, એનો મહિમા આવ્યો નથી, તેથી અધિકાય તેની તેને થઈ નથી પોતાની. હવે તું એમ કહેશ કે અમે તો આ વાત સાંભળીને જાણી, તો તે સાંભળી હોય ને જાણી હોય તો તારી બીજેથી અધિકાય છૂટી જવી જોઈએ. આમ છે, જો અનાદિની જે પરમા અધિકાય છે એ એમને એમ રહી તો આ વાત જે તે જાણી છે એ વાત રહેતી નથી. એટલે આ વાત તારા સમજણ ઉપર મૂકી ત્યારે પણ જો પરમા ક્યાંય ને ક્યાંય અધિકતા પડી છે તો તને આત્મા જણાય, તારું જ્ઞાન પોતાને જાણે એમ બનશે નહીં. આ એનો મુખ્ય વિષય છે કે ત્યાં સુધી જ્ઞાન પોતાને જાણશે એ વાત રહેતી નથી. જે જ્ઞાનમાં સ્વ સ્વરૂપની અધિકતા ઉત્પન્ન થાય તે જ્ઞાનમાંથી તે જ્ઞાનમાં સ્વ સ્વરૂપનું જાણવું અથવા અનુભવવું થાય એવું કદી બની શકે નહીં. તે જ્ઞાનમાં એને પરસ્પરની અધિકતા પડી છે, અનાદિની છે તે પડી છે એમ લીધું છે,
બરાબર.
નવી થઈ છે એમ નહીં પણ પડી છે એમ કહ્યું કે એને તો તને તો અધિકતા હજી પડી છે. એટલે બીજાને અધિક માનતો હોવાથી પોતે જણાતો નથી. બીજાને અધિક માને છે તેથી એની અધિકારમાં એ રોકાયો છે, તેથી પોતાને જાણવા તે નિવૃત્ત થતો નથી. આમ કહે છે ને, નિવૃત્તિ લેવી જોઈએ આત્મકાર્ય કરવા માટે, નિવૃત્તિ લેવી જોઈએ. પણ એ બાહ્ય નિવૃત્તિની વાત અંતરંગ નિવૃત્તિ અર્થે છે. જો ઉપયોગને અંતરંગમાં નિવૃત્ત કરીને, પરથી નિવૃત્ત કરીને, એટલે કે પરની મહિમા છોડાવીને જો એ પોતાના મહિમામાં ન આવે તો એને બાહ્ય નિવૃત્તિ ઉપકારી થતી નથી. જો અંતરંગ નિવૃત્તિમાં આવે ત્યારે એને બાહ્ય નિવૃત્તિને ત્યાં વ્યવહારે ઉપકારી ગણવામાં આવે છે. પણ એ અંતરંગ નિવૃત્તિના હેતુથી એ વિષય છે બાહ્ય નિવૃત્તિનો, એમને એમ તો એ વિષય કાંઈ કામમાં આવતો નથી. શું કહે છે, કે પોતાનો સ્વભાવ પોતાને જણાતો નથી એટલે પોતે પોતાને જણાતો નથી, કેમ કે ક્યાંક ને ક્યાંક એને કોઈ ને કોઈ પ્રકારના રાગમાં અધિકાય પડી છે. સામાન્ય સંસારી પ્રાણીને અશુભ વિષય અને અશુભ વિષયના રાગની અધિકાય હોય છે, અને તેથી જેને જેની જે અધિકાર હોય તે બધું ગૌણ કરીને તેમાં પ્રવર્તે છે. બધું છોડી દે, વેપારનો રસ હોય તો ખાવા પીવાનો રસ પણ ઓછો થઈ જાય, જે અશુભ વિષયનો રસ હોય તો બીજો પણ વિષય એને ઘટે. સામાન્ય સંસારી પ્રાણીને અશુભ ભાવનો અશુભ રાગનો રસ છે, અને એમાંથી કોઈ ધર્મના ક્ષેત્રમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એને શુભ રાગની અધિકાર આવે છે. પણ રાગની અને રાગની અધિકાર રહે છે ત્યાં સુધી વિતરાગ સ્વરૂપી શુદ્ધાત્માની અધિકાર આવી છે એ વાત કોઈ રીતે સિદ્ધ થતી નથી. એ સાબિત થતી, એની સાબિતી શું? આત્મા સાંભળ્યો છતાં આત્માનો અનુભવ ન કર્યો એનો અર્થ કે રાગની અધિકાર રહી, એ સાબિત થઈ ગયો. એ સાબિત કરવા જવું પડતું. પણ અમે તો આ બધું છોડીએ છીએ કે તે બધું છોડ્યું છતાં તને કોઈ ને કોઈ પ્રકારના રાગની અધિકાર રહી છે, અને જ્યાં સુધી રાગની અધિકાર છે ત્યાં સુધી વિતરાગી પ્રભુની અધિકાર નથી. બસ બે સામે સામા વિષય છે, પરસ્પર વિરોધી છે. એકના પડખે ચડ્યો એ બીજાની વિરુદ્ધ ગયો એમ છે ને, એકના પડખે ચડ્યો તે બીજાની વિરુદ્ધ ગયો. તું રાગના પડખે ચડ્યો તો વિતરાગી પ્રભુ અંતરમાં આત્મા છે એની વિરુદ્ધ માંગ્યો હતો, પછી કેમ એનો અનુભવ થતો નથી એ પ્રશ્ન રહેતો. પછી ક્યાં પ્રશ્ન રહે છે? જેની વિરુદ્ધ તું જાય છે એનો અનુભવ થવાનો, ભેટો થવાનો પ્રશ્ન રહેતો. અને અશુભ રાગની અધિકાર રહી કે શુભ રાગની અધિકાર રહી? સામાન્યપણે રાગની અધિકાર તો રહી, શુભ અને અશુભ વિશેષોને ગૌણ કરીએ તો રાગ તો સામાન્ય થઈ ગયો, બંનેમાં રાગની અધિકાર રહી. એનો અર્થ એ છે કે તે રાગના સ્વરૂપને પણ ઓળખ્યું નથી અને જ્ઞાનના સ્વરૂપને પણ તે ઓળખ્યું નથી. જે જીવ જ્ઞાનના સ્વરૂપને ઓળખે, અકસાય પવિત્ર એવા જ્ઞાનના સ્વરૂપને ઓળખે, એને સકસાય મલિન એવા રાગની રુચિ રહે કે પક્ષ રહે એ પ્રશ્ન રહેતો નથી. પક્ષ છૂટી જાય છે, ઓળખાણમાં પક્ષ છૂટી જાય છે, આખો પક્ષ બદલાઈ જાય છે. જ્યારે જીવને ઓળખાણ થાય અને સ્વરૂપ સન્મુખ થાય ત્યારે પહેલો એનો પક્ષ બદલાય છે, અનાદિનો પક્ષ બદલાઈ જાય છે, એ આત્માના પક્ષમાં આવ્યો એમ કહેવાય છે. ગુરુદેવ શ્રી એમ કહેતા કે ભલે એ પક્ષમાં આવ્યો છે પણ પક્ષમાં એ દક્ષ છે. દક્ષ એટલે ચતુર, એલિટરેશન વાળું છે. પક્ષ ને દક્ષ, પક્ષમાં એ એટલો ચતુર છે કે પક્ષમાં એ રહેશે નહીં. પક્ષાંતિ ક્રાંત થઈને એ શુદ્ધાત્માના અનુભવમાં આવશે, પણ વચમાં પક્ષ બદલવાની સ્થિતિ અનિવાર્યપણે ઊભી થાય. સન્મુખ થયા વિના કોઈ સીધો અનુભવ કરે એ પ્રશ્ન હતો નથી. પછી સન્મુખતાનો કાળ ઓછો હોતો રહે એ બીજો વિષય છે. શું કહે છે? પ્રશ્ન તો એ ઉઠાવ્યો છે કે જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે તો પોતે પોતાને કેમ જાણતો નથી? જો કે 17-18 ગાથામાં તો એમ લીધું છે કે આબાળ ગોપાળ સૌને પોતાના ભગવાન અનુભૂતિ સ્વરૂપ, પણ એવો ને એવો નહીં, પાછો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા એનો અનુભવ થઈ રહ્યો છે, અનુભવમાં એ આવી જ રહ્યો છે. પણ અનુભવમાં આવતો હોવા છતાં એ તિરોભૂત થયેલો એવો આત્મા અનુભવમાં નહીં આવવા બરાબર છે. જેમ એક જગ્યાએ બહુ ઝડપથી પહોંચવા ધારે તે ઘણા ટ્રાફિકમાંથી પસાર થવા થતી વખતે બધાને જોવે છતાં કોઈને જોતો નથી. બહુ ઝડપથી પહોંચવું હોય ત્યારે એને શું લક્ષ છે કે એકદમ પહોંચી જાવ, એમાં રસ્તામાં જેટલો ટ્રાફિક મળે એ બધા એને તારવી લે, અને એટલી સિફતથી તારવે કે ક્યાંય એને એક્સિડન્ટ થઈને રોકાવાનું કારણ બને છતાં બધાને જોવા છતાં એ કોઈને જોતો નથી એમ કહેવામાં આવે છે. ગૌણ કર્યો એનો અર્થ જ જોયો નહીં એને. એ રાગની મુખ્યતામાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાતો હોવા છતાં ગુરુદેવ શ્રી તો વળી બહુ સ્પષ્ટ કરતા, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, ભગવાન આત્મા એટલે શુદ્ધાત્મા, શુદ્ધાત્મા એટલે પરમાત્મા, એ અનુભવાતો હોવા છતાં પણ એને અનુભવાતો નથી, જણાતો હોવા છતાં જણાતો નથી, દેખાતો હોવા છતાં દેખાતો નથી, અનુભવાતો હોવા છતાં અનુભવાતો નથી, એટલો એ પરની અધિકાયમાં અને ગૌણ કરે છે. પરની એટલે રાગની, પછી રાગનો વિષય તો રાગને લઈને છે, જગતમાં વિષય તો છે, પાંચે ઇન્દ્રિયના પીડા પાછરા છે, પણ આ જીવ રાગને લંબાવે છે ત્યારે તેનો વિષય થયો એમ કહેવામાં આવે છે. એટલે જે રાગ છે એની જે અધિકાય છે ત્યાં સુધી એનું ઉત્પન્ન થવું ચાલુ ને ચાલુ રહે છે, બંધ થઈ શકતું નથી. વિકલ્પ પણ ત્યાં સુધી છે કે વિકલ્પની અધિકાય છે ત્યાં સુધી. જ્યારે વિકલ્પની અધિકાય ચાલી જાય છે ત્યારે વિકલ્પને પણ ચાલ્યું જવું પડે છે, વિકલ્પનું આયુષ પછી રહી શકતો નથી. બીજાને અધિક માનતો હોવાથી પોતે પોતાને જણાતો નથી, આ એક જ આડશ છે. શાંતિથી નવરો બેસીને વિચાર તો કરે કે આ આત્માને છોડીને ક્યાં ક્યાં અધિકાય કરે છે જી, અને એ અધિકાય કરે છે ત્યારે એને શુદ્ધાત્મા અને એકોર મૂકવો પડે છે ત્યારે એ અધિકાય થાય છે. શુદ્ધાત્માને એક કોર મૂકીને એટલે કે શુદ્ધાત્માનો સમૂળગો અનાદર કરીને, પરમાત્માનો અનાદર કરીને એ રાગનો આદર કરે છે, ને રાગના આદરમાં પરમાત્માનો અનાદર ભારો ભાર ભરેલો છે. ચાહે શુભ રાગનો આદર કરે કે અશુભ રાગનો આદર કરે, પણ રાગના આદરમાં વિતરાગી ભગવાન નો અનાદર છે. કેટલી પણ કોઈ સજ્જનને, કોઈ મુખ્ય એવી વ્યક્તિને મુખ્યતા ના આપે તો માણસને એમ થાય કે તમે આનું અપમાન કર્યું, તમે આને મુખ્યતા આપતા નથી. પણ આ ભગવાન છે એને તો મુખ્યતા આપતો નથી, એનું તને કાંઈ નહીં, ઓલામાં તને દુઃખ થાય તો આનું તને કાંઈ નહીં, એનો અર્થ એ છે કે તને ઘોર અજ્ઞાન વર્તે. મુખ્યતા આપવા લાયક એવો ભગવાન એને કેટલી મુખ્યતા આપવી જોઈએ એનું જ્ઞાન નથી, તેથી એને ગૌણ કરી દેવામાં આવે છે. બીજાને અધિક માનતો હોવાથી પોતે જણાતો નથી, અધિકપણાનું એનું બળ પરમા જાય છે, અધિકપણાને લઈને એનું બળ જાય છે પરમા. આ બહુ માર્મિક બોલ છે. બહુ મુમુક્ષુ જીવને આ અંદરમાં પ્રશ્ન રહે છે કે અરે આત્માની પ્રાપ્તિ માટે આપણે કાંઈ નથી કરતા એવું થોડું છે, કાંઈક તો કરીએ છીએ. દેવ ગુરુ શાસ્ત્રનો મહિમા યત્કિંચિત જેટલો થઈ શકે એટલો, વળી આત્માનું શ્રવણ મનન ચિંતન વાંચન અનેક પ્રકારે આજે પ્રવૃત્તિ કરીએ છીએ અને છતાં આત્મા પ્રાપ્ત થતો નથી, એક હકીકત છે. પ્રાપ્ત થતો નથી એટલે અનુભવ થતો નથી, તો શું બાકી રહી જાય છે? આ ઉપસાવીને એ વાત કરી છે, જે બાકી રહી જાય છે એ વાત ઉપસાવી છે કે તારી મહત્તા અધિકાર કોઈને કોઈ પ્રકારે રાગમાં રહી છે, અથવા તું જે કાંઈ કરે છો અને જે કાંઈ આત્મ પ્રાપ્તિના નિમિત્તે કરે છો એના બહાને કરે છો, એમાં પણ તને જે રાગ વર્તે છે એ રાગની અધિકાર તને થાય છે, અને એ રાગની અધિકારમાં તને વિતરાગતા ઉત્પન્ન થતી
નથી.
આ વાત ઉપસામીને કહી છે. બીજી ક્યાં અમે ક્રિયાકાંડ કરીએ છીએ? બાહ્ય ક્રિયાકાંડમાં શાસ્ત્રાભ્યાસ કરીએ છીએ, જેમાં આત્માની વાતો આવે છે. 96 નંબરમાં બહુ ધ્યાન ખેંચ્યું છે કે જેમ વ્રત તપ જપથી આત્મ પ્રાપ્તિ થશે જીવોને શૈલ્ય છે, બાહ્ય ક્રિયાકાંડમાં વ્રત તપ જપમાં પડે છે ને, તેમ શાસ્ત્ર અભ્યાસથી આત્મા પ્રાપ્ત થશે એવી જેની માન્યતા છે તે પણ શૈલ્ય છે. શૈલ્ય શું કહેવાય ખબર છે? માયા મિથ્યાત્મ ને નિદાન, એ ત્રણ શૈલ્ય છે. નિશલ્યો વ્રતિ, વ્રતિ તો પંચમ ગુણ સ્થાન વૃત્તિ છે, એને તો કઈ નિશલ્ય હોય શકે
નહીં,
એ તો નિશલ્ય જ હોય છે. પણ આ તો સમ્યક દર્શન પ્રાપ્ત કરે એને પણ શૈલ્ય મટવું જોઈએ,
બરોબર.
અને ઊંધી માન્યતાનું શૈલ્ય છે એ મોટામાં મોટું એવું શૈલ્ય છે કે એને કાઢ્યું જાતું
નથી.
શલ્ય એમાંથી શબ્દ આવ્યો છે, ધાતુની ખબર નથી આપણને, પણ એવો એક અર્થ એવો ભાષે છે. કોઈ ઝીણી ફાંસ એવી ગરી જાય ને, પકડી પકડાય નહીં, કમાણીમાં આવે નહીં ને, ખૂંચા કરે, દુઃખદાયક થાય આત્માને, ખૂંચા જ કરે અને કોઈ રીતે પકડાય નહીં. એમ શલ્ય છે ને એને પોતાને પકડાતું નથી,
બરોબર.
શલ છે એને પોતાને પકડાતું નથી, એને એમ થાય છે કે હું આ વ્રત જપ કરું છું, તપ કરું છું, એનાથી મારું કલ્યાણ થશે. કોઈને એમ થાય છે કે હું આ શાસ્ત્રનો અભ્યાસ કરું છું ને એ જ્ઞાન પ્રાપ્તિ છે, એ જ્ઞાનની ક્રિયા છે, શરીરની ક્રિયા નથી પણ એ જ્ઞાનની ક્રિયા છે, માટે એનાથી મને પ્રાપ્તિ થશે, મારું કલ્યાણ થશે, એ પણ એને શૈલ છે. કોઈ રીતે એને એનાથી થતું નથી. ઘણી વાતો કરી છે, એ કહે છે ને તત્વનો ઉપદેશ બેસી લીધું અસીધારા સમાન છે, એને ક્યાંય રોકાવા દે, આત્મામાં લાવીને ઉભો રાખી દે, બધેથી ઉઠાવીને ઉપાડીને એને આત્મસ્થ કરે, સ્વરૂપસ્થ કરે, અંદરમાં લાવી દે, એવો સત્પુરુષોનો ઉપદેશ હોય છે. શું કહે છે કે આ જીવને પોતાનું સ્વરૂપ છોડીને પરમાં ક્યાંક ને ક્યાંક રાગમાં અધિકાય છે, અધિકાય પરમા હોવાથી એનો પુરુષાર્થ નામ એનું બળ પરમા જાય છે. પરમા જાય છે એટલે બહિર્મુખ ઊંધી દિશામાં જાય છે. જે બળને જે જોર બહિર્મુખ ઊંધી દિશામાં જાય તે પુરુષાર્થ અંતર્મુખ ક્યાંથી થાય? કે એ પ્રશ્ન રહેતો. અંતર્મુખ થાય અને એમાં બળવાનપણું પ્રગટે ત્યારે કેટલીક હદે થતી બળવાનતામાં એને સ્વરૂપ ઉપયોગ શુદ્ધ થાય છે, શુદ્ધ ઉપયોગ આવે છે, નિર્વિકલ્પ ઉપયોગ આવે છે. મંદબળમાં પણ એ થતો નથી. તો કહે છે કે જેને ઉપયોગ પરમાં બળથી જાય છે એને તો પોતેથી પોતે જણાતો નથી, એમાં તો પોતા પોતાને જણાવવાનો પ્રશ્ન રહેતો નથી. એ રીતે બહુ મર્મની વાત કરી છે.
દેવાધિદેવ શ્રીમંદર ભગવાનનો જય હો, પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવનો જય હો, સનાતન દિગંબર જય સારનો જય હો.